તારીખ 4/5/1987 બેનશીના વચનામ્રત બોલ નંબર 102, 103 અને 104 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78.
આત્મા સિવાયની અન્ય ચીજ વસ્તુ છે એ આત્મા પાસે તુચ્છ છે. જેમ કે જગતમાં ધનવૈભવની મહત્તા ભણી છે, અથવા જે પુણ્યના ફળરૂપ સંયોગ છે તેની મહત્તા ઘણી છે, પછી શરીર સુંદર હોય, સગા સંબંધીઓનું જૂથ હોય, સત્તા હોય, કોઈ રાષ્ટ્રનો વડો હોય, રાજા હોય, કે ધનની સમૃદ્ધિ હોય, વૈભવની સમૃદ્ધિ હોય, જેટલા કોઈ પુણ્યના ફળ સ્વરૂપ સંયોગો છે તેની મહત્તા છે, તેને અહીંયા તુચ્છ કહે છે. કહેવા ખાતર તુચ્છ છે કે ખરેખર એની તુચ્છતા છે એ વ્યાજબી છે અથવા યોગ્ય છે, આ વિચારવા યોગ્ય પ્રશ્ન. કે જેટલા કોઈ સંયોગો છે એ પુણ્યરૂપ વિકારી ભાવના ફળ છે, જેના વિકારના ફળમાં ફળની જગતને મહત્તા છે, એના અવિકાર પરિણામ, એના ફળ અને એના સ્વભાવની મહત્તા કેટલી, આ સમજી શકાય એવો વિષય છે. મુનિરાજનો એક વિકલ્પ, ભલે એ રાગ રાગાંશ છે અને દર્શનદાન ચારિત્રનો ઘાતક છે, તો પણ એના ફળમાં સરવાર સિદ્ધિની રિદ્ધિ સિદ્ધિ મળે છે. આ 64 રુદ્ધિધારી મુનિઓ હોય છે, જેનો પડછાયો માત્ર પડતા ભયંકરમાં ભયંકર રોગ નાશ પામે. ઈલાજ કરવાની જરૂર નહીં, દવા કરવાની જરૂર નહીં, વિકલ્પ કરવાની જરૂર નહીં, એનો પડછાયો પડે ત્યાં નાશ પામી જાય એવા એવી રુદ્ધિ હોય છે. શેનું ફળ છે? પુણ્યરૂપ વિકાર ભાવનું એ ફળ છે. આવી જે રિદ્ધિ સિદ્ધિ બહારમાં છે પુણ્યની, એ તો વિકારનું ફળ છે. તો અવિકારનું ફળ ને અવિકાર સ્વભાવની મહત્તા કેટલી, એમ જોઈને એને તુચ્છ ગણવામાં આવે છે. આ તો તુચ્છ છે. જે વિકૃત ભાવનું, મલિન ભાવનું જો આવું ફળ હોય, જેના મલિન ભાવમાં ના એક ટાંકે સર્વા સિદ્ધિ ઊભું થાય, સાંધે છે ને તો ટાંકો લીએ છે એમ કહેવાય છે, એમ એક વિકલ્પના ટાંકે સર્વાર સિદ્ધિ બંધાય, જોડાઈ જાય, તો એ આત્માનું અવિકારી સામર્થ્ય કેટલું. જે ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રો ઇન્દ્રાદી સંપત્તિ ઉપર લક્ષ જતા દુઃખ સમજે એને, જે ચક્રવર્તી પણ એને ચક્રવર્તીના વૈભવને દુઃખ સમજે, દુઃખનું નિમિત્ત સમજે, એના ઉપર લક્ષ જાય છે એટલે દુઃખનું દુઃખ ભાવ ઉત્પન્ન થાય છે, તો એના એના સુખ ગુણનો મહિમા કેટલો, એના સુખ સ્વભાવનો મહિમા કેટલો, કે જેને ચક્રવર્તીઓને એનો ત્યાગ કરતા છોડતા સુખ વિધું છે, કિંચિત માત્ર દુઃખ થયું નથી. લોકો એમ કહે કે દીક્ષા લે ત્યારે કેટલું દુઃખ ને કેટલી દેહ કષ્ટી ભોગવે છે, એવી મુનિ દશા હતી. મુનિ દશા તો અત્યંત પ્રચુર આનંદ ને પ્રચુર સ્વસંવેદન ને પ્રચુર સુખની દશા છે, દુઃખની દશા જરા પણ નથી. અને એને જગતના પદાર્થોની તુચ્છતા ભાસી છે, તેથી સહજ માત્રમાં તેનો ત્યાગ થઈ શકે છે, તેનો ત્યાગ કરવો એ રમત માત્ર છે, લીલા માત્રની અંદર એને છોડી શકે છે. શ્રદ્ધા ગુણને હાનિ તો પહોંચવાનો સવાલ નથી, શ્રદ્ધા ગુણને તો હાનિ ક્યારે પહોંચતી જ નથી, પણ મોક્ષ માર્ગ સદર્શન જ્ઞાન ચારિત્ર એટલે મોક્ષ માર્ગ, એમ ત્રણેયની એકતા રૂપ મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગમાં આગળ નથી વધતા એનું કારણ વિકલ્પ છે, તે છે પંચમાવ્રતનો રાગ છે, એ શુદ્ધ પરિણતિ શુદ્ધ પરિણામનો ઘાતક છે, અવરોધક છે, અને એને આગળ વધવું છે એમાં એ ખસી જાય તો આગળ વધે, એ મટી જાય તો આગળ વધે એવી પરિસ્થિતિ છે, એટલે એને એનો ઘાતક કહેવામાં આવે છે. શ્રદ્ધાનું જુદું પાડીને વિચારો તો શ્રદ્ધાને તો કોઈ ઘાતી શકતું જ નથી. ગુરુદેવશ્રીએ બહુ સૂક્ષ્મ વિષય લીધો છે પરમાગમ સારમાં, કે મુનિરાજ છઠ્ઠા ગુણ સ્થાને સાતમા ગુણ સ્થાને આયુષ્ય પૂરું કરે અને દેવલોકમાં ચતુર્થ ગુણ સ્થાને ઉપજે. સર્વાર સિદ્ધિમાં અહમ ઇન્દ્ર છે, બધા સમ્યક દ્રષ્ટિ, એક ભવતારી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ એ બધા ત્યાં છે. કોઈ ચોથા ગુણ સ્થાને આવે છે, બધા ચોથા ગુણ સ્થાને છે, શ્રદ્ધા ગુણ ને ઘાત નથી થઈ શક્યો. ચારિત્ર માં નીચે આવી ગયા, છઠ્ઠામાં સાતમા માંથી ચોથે આવી ગયા, શ્રદ્ધામાં જરાય નહીં. ચારિત્ર ગુણ નું હીણું પરિણમન પણ શ્રદ્ધાને હીણી કરવા માટે સમર્થ નથી, એવું બોલી લીધો. સૂક્ષ્મ વિષય લીધો, ચારિત્ર થી ભ્રષ્ટ થયા છે, ચોથા ગુણ સ્થાન આવ્યા. ચારિત્રની પર્યાય ભલે હીણી થઈ ગઈ છતાં ત્યાં રાગ થી ભિન્નપણાનો જે ઉપયોગ એટલે પરિણમન જ્ઞાનને લક્ષે થયો તે ઉપયોગમાં હીનપણું નાશ થવું થતું નથી. અહીંયા તો ત્યાં સુધી વાત લીધી કે શ્રદ્ધા તો ન તૂટે એની, પણ ભેદ જ્ઞાન એનું છૂટ્યું નથી. રાગથી ભિન્નપણાનું જે જ્ઞાનનું પરિણમન જ્ઞાનને લક્ષ્ય થયું એને અહીંયા ઉપયોગ કયો. ઉપયોગ એટલે સ્વરૂપની સાવધાની છે. એમાં હીનપણું એટલે નાશ થવું થતું નથી, એનો નાશ થતો નથી. ત્યાં પણ ચતુર્થ ગુણ સ્થાને બરાબર રહે છે. એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. એટલે એવું જે ભેદ જ્ઞાન છે એ તો સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ એની સાથે ને સાથે રહે છે. સ્વના આશ્રય પ્રગટેલો જે ઉપયોગ છે, આ તો શ્રદ્ધાની વાત નથી લીધી, ભેદ જ્ઞાનની જ્ઞાનની જ વાત લીધી છે, જ્ઞાનના સામર્થ્યની વાત લીધી છે. સ્વના આશ્રય પ્રગટેલો જે ઉપયોગ છે તે ચારિત્રવંત હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય એટલે હીણું થઈ જાય. અહીંયા ખલાસ થઈ જાય એટલે હીણું થઈ જાય, કેમકે ધોક ચારિત્ર છે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને. છતાં તે ઉપયોગને કાંઈ હીનપણું થતું નથી. કર્મ મને ઢાંકી દે ને કર્મ મને નુકસાન કરે એમ તો નહીં, પણ બીજા ગુણની પર્યાય હીણી થઈ માટે આ ઉપયોગ ગણાય જાય એમ પણ નથી. આવી વાત લીધી. શ્રદ્ધા જ્ઞાન સાથે જ્ઞાનનો ભલે બીજો વિષય થાય તો પણ એનો અભિપ્રાય વિરુદ્ધ છે, જ્ઞાનના અભિપ્રાય વિરુદ્ધ છે. સમયસાર ગાથા 283 થી 275 ઉપરના પ્રવચનમાંથી છે. અથવા જ્ઞાનની શુદ્ધ પરિણતિ, સ્વરૂપાશ્રિત પરિણતિ અને શ્રદ્ધા બંને અવિનાભાવી છે. ઉપયોગનું અવિનાભાવી પણ નથી. પંચાધ્યાયીમાં એને ઉપયોગને ભલે વિષમ વ્યાપ્તિ છે એટલે ઉપયોગ ભલે બીજા પદાર્થને અવલંબે છે તો પણ જ્ઞાનની લબ્ધ પરિણતિ શ્રદ્ધાની સાથે આત્મા સાથે જોડાયેલી રહે છે, એ વિશેની ચર્ચા વિસ્તારથી કરી છે. અહીંયા સ્વરૂપનો મહિમા કરતા કહે છે કે જે જગતના પદાર્થો તુચ્છ વસ્તુ છે તેને છોડતા તને ડર કેમ લાગે છે? તેને છોડતા તને એમ ગભરાટ થાય છે કે મારો આધાર ખસી જાય છે, હવે મારું શું થશે? હું નિર્ધન થઈ જઈશ તો મારું શું થશે? મારું શરીર અશક્ત થઈ જશે, વૃદ્ધાવસ્થા આવશે, રોગ થશે તો મારું શું થશે? મારી સેવા ચાકરી કોણ કરશે, કે કુટુંબ પરિવારવાળા કરશે કે નહીં કરે, અથવા કરવા હાજર રહેશે કે નહીં હોય, કે મારી પહેલાં એ ચાલ્યા ગયા હશે સેવા ચાકરી કરનારા? એટલે તુચ્છ વસ્તુ છે. ગુરુદેવ તો એમ કહેતા કે જ્યાં સ્વરૂપના આશ્રયે સ્વરૂપનું બળ પ્રગટ થાય છે ત્યાં શરીર બળ, ધન બળ, પુણ્ય જેના નામથી અને વિચાર માત્રથી જગતના જીવ સામે એને મૃત્યુનો પ્રસંગ દેખાય ત્યારે એને બરાબર હોશ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થની ઉત્સાહ આવે છે, પુરુષાર્થનો રસ જાગે છે, આત્મ પુરુષાર્થનો, કે આ ટાઈમ તો આવો ટાઈમ તો ફરી ફરીને પુરુષાર્થ કરવાનો આવતો નથી, કેમ કે મૃત્યુ તો વારંવાર આવતું નથી. હા, કેટલો ગ્રસ્થાશ્રમમાં છે, કેટલું જોર છે, હાથીના પગે કચરાવાનું છે, એમાં હું માનું છું મને કોણ કચરી શકે છે? મારા આત્મપ્રદેશને તો કોઈ સ્પર્શી શકતું નથી, સ્પર્શ સુદ્ધા કરી શકતું નથી. પછી મૃત્યુનો તો મને સવાલ ક્યાં છે? હું તો અવ્યાબાધ તત્વ છું, અખંડ તત્વ છું. મારા ગુણ નિધાનથી સદાય એવો ને એવો ભરપૂર રહું છું. મારા સુખને હાનિ પહોંચાડવા જગતમાં કોઈ સમર્થ નથી. એવો મહા આશ્ચર્યકારી પદાર્થ છે એ એના જ્ઞાનમાં આવ્યો છે, એ એના શ્રદ્ધાનમાં આવ્યો છે. એને પકડીને બેસી ગયા છે શ્રદ્ધા જ્ઞાનમાં. એને કોઈ ચિંતા ફિકર ભય શંકા કાંઈ રહેતું નથી. આવી નિર્ભય થવાની વાત છે. આત્મા દર્શાવે છે, જે આત્મા દર્શાવે અને આત્મ પ્રાપ્તિનો માર્ગ દર્શાવે એના ઉપકારનું માપ હોઈ શકે. અનંત દુઃખથી છોડાવે છે, જે મિથ્યાતના ગર્ભમાં અનંતના અનંત નિગોદના ભાવ પીડ્યા છે, અનંત નરકના ભાવ પીડ્યા છે, એ છોડાવે. કેવી રીતે માપવાનું? એમ અઠીઓ મારવાનું નથી કે તો અમાપ ઉપકાર છે ને અનુપમ ઉપકાર છે, એની ગણતરી છે, રીતસરની ગણતરી છે. ગણતરી એટલે આટલી ગણતરી છે કે અનંત નિગોદના ભાવથી, અનંત નારકીના ભાવથી, જેના નિમિત્ત માત્રથી છૂટી જવાય છે. ગણતરી થઈ કે ન થઈ, એમને મનનતો ઉપકાર છે એમ નથી, ખરેખર એમાં અનંતની ગણતરી છે. અનંત દુઃખથી છૂટે છે અને અનંત કાળના સમાધિ સુખમાં આવશે. નુકસાન અનંત ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય તો બીજું કાંઈ જોઈતું નથી. શું કહે છે કે પોતાના સ્વભાવમાં, ચૈતન્ય એટલે પોતાના સ્વસ્વભાવમાં, સ્વદ્રવ સ્વભાવમાં પર્યાય પૂરેપૂરી સ્થિર થઈ જતી હોય, એમાંથી ખસે નહીં એવી સ્થિતિ ઊભી થતી હોય જો અત્યારે આ ક્ષણે આ વર્તમાનમાં, તો જ્ઞાનીને બીજું કાંઈ કરવું નથી. સમ્યક દ્રષ્ટિને બીજી કોઈ કાર્ય કરવાની ભાવના હોતી નથી. આવી સ્વરૂપની, સ્વરૂપમાં ઠરવાની સર્વોત્કૃષ્ટ ભાવના હોય છે, એ અભિપ્રાય હોય છે અને એ અભિપ્રાય અનુસાર એનો પુરુષાર્થ હોય છે, એ કિંચિત થઈ શકે એટલો. તેથી એને એ ભાવના છે એમ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ તો પ્રભાવનાનું અંગ છે, પ્રભાવના કરે કે ન કરે, કેમ કે સ્વરૂપમાં પ્રયત્ન સહિત છે, સ્વરૂપમાં પુરુષાર્થ સહિત છે, તો એને એ હિંસા લાગતી નથી. પરિગ્રહની જેવું છે. ભગવાન તીર્થંકર પરમાત્માને સમૂહ શરણમાં જૈન પરમેશ્વર બિરાજમાન હોય તો એ સમૂહ શરણનો એમને પરિગ્રહ ખરો કે નહીં? હે કે નહીં? 34 પ્રાતિહાર, અષ્ટ પ્રાતિહાર છે, 34 અતિશય છે. બધા સોનાના અને હીરાના ઝાક ઝમાળ હોય છે, એટલી બધા સંયોગો હોય છે એના આસનથી માંડીને, આસનની અંદર એટલું બધું જડેલું હોય છે. ગંધકુટીની પીઠિકા હોય છે, ત્યાંથી માંડીને સમૂહ શરણમાં ભામંડળથી માંડીને અશોક વૃક્ષથી માંડીને કલ્પવૃક્ષ હોય છે. ભગવાનને વિતરાગતા હોવાથી અથવા મૂર્છા નહીં હોવાથી એમને પરિગ્રહ ગણવામાં આવતો નથી. એટલે ઉમાસ્વામી મહારાજે તત્વાર સૂત્રમાં મૂર્છા પરિગ્રહ એમ લીધું છે. શું લીધું છે? મૂર્છા પરિગ્રહ. પર પદાર્થ પ્રત્યે જીવ મૂર્છા ખાય છે દર્શન મોહથી, કે આ પરિગ્રહ મને સારો છે, આ ધન મને અનુકૂળ છે, આ શરીર મને અનુકૂળ છે, એ મૂર્છા પરિગ્રહ છે, સંયોગ પરિગ્રહ નથી. જગતમાં એટલો વૈભવશાળી સંયોગ કોઈને હોતો નથી જેટલો તીર્થંકરને હોય છે. કેમ કે સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું ત્યાં ફળ આવ્યું છે. તીર્થંકર પ્રકૃતિ પુણ્યની પ્રકૃતિ છે, એ સર્વોત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ છે. ચક્રવર્તી અને ઇન્દ્ર કરતા પણ, કેમ કે એ તો એને આવીને નમે છે, સોએ સો ઇન્દ્રો એને નમે છે, શત ઇન્દ્ર વંદિત, એટલે બધા એનાથી હેઠેના પુણ્યવાળા છે. તો પણ એમને પરિગ્રહ નથી. બિલકુલ નહીં, તો પહેલેથી નિષ્ફળ જ રહ્યા છે. મુનિઓને જેમ જ્ઞાન ધ્યાનની જ પ્રવૃત્તિ હોય એવી એવી પ્રવૃત્તિ રહી છે. જ્ઞાન ધ્યાન સિવાય બીજી પ્રવૃત્તિ તો શું કહે છે કે જે બાહ્ય કાર્યો છે બીજા બધા ઠીક, પણ ધર્મના કાર્યો છે પૂજા પ્રતિષ્ઠા પ્રભાવના એ કરવા રોકાય, કે એ પ્રશ્ન પણ અહીંયા ઉપસ્થિત થતો. જો સ્વરૂપમાં અત્યારે સમય એક સમયમાં વર્તમાન સમયમાં સ્થિર થઈને પૂર્ણ રહી જવાતું હોય તો એમને બીજો સમય જોઈતો નથી ને બીજું કોઈ કાર્ય પણ કરવું નથી. એવી સમ્યક દ્રષ્ટિની પૂર્ણતાની ભાવના હોય છે. જે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત થઈ છે એ પૂર્ણતાની ભાવનાની આ હદ છે, ચરમસીમા છેલ્લી હદ છે. કે અત્યારે અહીંયા ઠરી જવાતું હોય તો કાંઈ કરવું નથી, જગતની સામે જોવું નથી, સંયોગમાં શું થાય છે ને શું નથી થતું કાંઈ જોવું નથી. એક કાર્ય એવું ઉત્કૃષ્ટ નથી બહારમાં કે જે સ્વરૂપમાં ઠરવારૂપ કાર્યથી વિશેષ હોય, કે જેથી આને એક સમય પાછું કાઢવાની વાત હોય, એ પરિસ્થિતિ છે. એવી ભાવના તમામ સમ્યક દ્રષ્ટિને હોય છે. કોઈ એ ભાવમાં પામે, કોઈ બે પાંચ ભાવમાં પામે, એ જ પોતપોતાના પુરુષાર્થની ઉત્પન્ન થવા ઉપર આધારિત છે. પણ બધાનો અભિપ્રાય અને બધાની ભાવના એક સરખી છે. અભિપ્રાય અપેક્ષાએ, ભાવના અપેક્ષાએ તમામ સમ્યક દ્રષ્ટિ એક જ સરખા છે. કોઈ હીણા છે કે કોઈ વધારે છે એવું નથી. પુરુષાર્થ હીણો હોય છે, એવું વધારે હોય છે બીજી વાત છે. ખ્યાલ આવે છે. આ સર્કસમાં તિર્યંશ કેવું કામ કરે છે, માણસ ન કરી શકે એવું કરે છે કે નહીં? હે, બસ ટ્રેનિંગ આપે છે, કબૂલ છે. આ એ ટ્રેનિંગ લે છે, અંદર ઉતરીને ટ્રેનિંગ લે છે. ટ્રેનિંગ એટલે મહાવરો પ્રેક્ટિસ, એ ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરતે છે. પંચમ ગુણ સ્થાને આવે છે અત્યારે છે. અધિદ્વીપની બાર સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય તિર્યંશો બીજું કાંઈ રહે છે ત્યાં સુધી કાર્ય સિદ્ધિ થતી. વહેલામાં વહેલી તકે આત્માનું કરી પછી વાર નથી, પછી રસ્તો સુગમ છે, સરળ છે અને સહજ છે. પોતાની અરુચિ એ કઠણ લાગે છે, એમાં એક બોલ આવશે રુચિ. ક્યારે કઠણ લાગે છે કે પોતાને અરુચિ આત્માની થાય છે ત્યારે એને કઠણ લાગે છે. સ્વરૂપની રુચિમાં કઠણ લાગતું નથી, સહજ લાગે છે. અનુભવ પ્રકાશમાં લીધો છે કે આ કાળમાં સ્વરૂપાનુભવ કઠણ છે. કોઈ એમ કહે છે તો તેમ કહેનારો સ્વરૂપની ચાહ મટાડનાર, રુચિ મટાડનાર બહિરાત્મા છે. તો હવે એ સંપ્રદાયના ગુરુદેવશ્રીએ એ વાત સ્પષ્ટ કરી, સ્વાનુભવથી સ્પષ્ટ કરી, ખાતરી વિશ્વાસ ને એના અનુભવના બળથી એ વાત મૂકી બહાર. હજી એ ક્યાં માને છે અત્યારે? આ હજી કઈ ઊંધાઈ છોડતા નથી. એમ કેવું પડે, આપણું જાય કે ન જાય? એક વખત ઊંધા ચાલ્યા પછી બહુ મુશ્કેલ પડે છે સૌરૂથમાં. આબરૂનો નાકનો ટેરવાનો પ્રશ્ન આવે છે. આત્મા ભલે નિગોદમાં જાય પણ મારું નાકનું ટેરવું જવું જોઈએ અને આવી મૂર્ખાઈ કરી બેસે છે એમ છે. આ સમ્યક દ્રષ્ટિની ભાવના છે, એ પૂર્ણતાની ભાવના છે અને પૂર્ણતાની પ્રચુર ભાવનામાં એમનો પુરુષાર્થ છે એ વૃત્તિગત થાય છે. એટલે કોઈ વાર તો સત્શાસ્ત્રની અંદર પુરુષાર્થને જ ભાવનાનું બીજું પર્યાયવાચક નામ દેવામાં આવે છે. પુરુષાર્થને જ ભાવના કહેવામાં આવે છે. એવી ભાવના લીધી છે. સમ્યક દ્રષ્ટિની ભાવના હોય છે એમ કહીને ભાવનાના પડખેથી સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સમજાવ્યું છે, જ્ઞાનીનું સ્વરૂપ સમજાવ્યું છે કે સર્વથા પ્રકારે ઉપાધિ એ પોતાનો પરમાત્મા છે, એ સિવાય સમ્યક દ્રષ્ટિને બીજું કાંઈ ઉપાધેય નથી. પણ બીજા કાર્યો કરતો દેખાય છે ને, વેપાર કરે છે, રાજ કરે છે, પૂજા કરે છે, વાંચન કરે છે, બધું કરતો દેખાય છે ને, શુભ ને અશુભ બંને દેખાય, તે એની ભાવનાનો વિષય નથી. એ નિષેધ છે એની ભાવનામાં, નિષેધના સ્થાનમાં રહેલા એ કાર્યો છે અને એ સ્થાનો છે, એ પ્રત્યે એનો આદર નથી. નહીં ચાલતા થાય છે અથવા કરવું પડે છે એટલી વાત છે, આવી પડેલી વાત છે, સામે ચાલીને કરવાની વાત નથી. એ વગેરે અનેક પ્રશ્નો એનાથી સમજાય છે. ભાવના તો મુખ્ય વિષય છે. અંદરમાં સ્વરૂપનો રસ વૃદ્ધિગત થાય છે. એવો આશ્ચર્યકારી આત્મા છે, આવો આત્મા છે નજર મારીએ છે. એટલે ગમે એ વાક્ય હોય લક્ષ્ય નથી રાખતા કે આ વાક્ય પાછળ બોલાય કે નહીં, પણ લક્ષ્યમાં ઓલું છે ને, શું માર્ક કરવા જેવો, ધ્યાન કરવા જેવો વિષય છે. સામાન્ય વાક્ય બોલે તો એમાં આહાહા કરે છે, મિનિટે શું છે, પ્રવચન આપે છે, શું કરે છે, સ્વરૂપનો મહિમા છે એ વૃદ્ધિગત થાય છે. એ દરેક કોટિના સાધકોની આ પરિસ્થિતિ છે. અમૃતચંદ્રાચાર્ય સમયસારની ટીકા કરતા એમ કહે છે કે અનાદિથી માની મારી પરિણતિ કસાય કણથી કલ્માશિત થયેલી, મલિન થયેલી છે. આ સમયસાર શાસ્ત્રની ટીકા કરતા મારા આત્મામાં વિશેષ વિશુદ્ધિ થાઓ, સ્વરૂપની શુદ્ધિ પ્રગટ થાઓ એવી ભાવનાથી ટીકા કરે છે. બરાબર, ટીકા કરવાના રાગથી શુદ્ધિ નથી થતી, રાગ તો સ્વયં અશુદ્ધ છે. પણ એ વખતે જે સ્વરૂપ મહિમાને સ્વરૂપનો રસ વૃદ્ધિગત થશે ટીકા કરતા કરતા, એનાથી પોતાની પરિણતિ વિશેષ નિર્જરાવંત ને શુદ્ધિની વૃદ્ધિવાળી થશે એવી પોતાની ભાવના છે એ ભાવનાનું પોતે શરૂઆતની અંદર જ ખોલીને વાત કરે છે. આમ થશે. 1000 વર્ષ પહેલા, 900 વર્ષ પહેલા કુનકુંડાચાર્યનું શાસ્ત્ર છે. પૂર્વાચાર્ય જે થયા, બહુ બહુમાન છે, ભક્તિ કરે છે પૂર્વાચાર્યની, અને એ ભક્તિ વશે એમને ટીકા કરવાનો ભાવ છે. તો એમાં કેવળ શુભ ભાવ છે ટીકા કરવાનો કે ભક્તિનો શુભ ભાવ છે એમ નથી. પોતાની અનાદિથી કષાયની પરિણતિ છે એનો નાશ નહીં. તો સંજલન કષાયમાં ઉભા છે, પોતે મહામુનિ છે, અમૃતચંદ્ર આચાર્ય પોતે આચાર્ય છે, મહામુનિ છે. છેલ્લી સંજલન કષાયની ચોકડી બાકી છે તો પણ એનો નિષેધ વર્તે છે, આનો પણ નાશ થાય. માં આ ટીકા કરતા એટલી મારી સ્વરૂપની શુદ્ધિ વધે કે જેનામાં જેમાં કષાયનો નાશ થાય. પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય જેટલા કોઈ દેવ ગુરુને શાસ્ત્રના નિમિત્તે થતા પરિણામ છે, એક અંશે ઉદયને અનુસરતા પરિણામ છે, તો બીજા અંશે એ જ નિમિત્તે પોતાના સ્વરૂપની વિશેષ ભાવનાના વૃદ્ધિગત થવાના બહાના છે. એ બહાનાને નિમિત્તનું નામ આપવામાં આવે છે, એટલે એને નિમિત્ત કહ્યા. જો પોતાનું શુદ્ધિ વૃદ્ધિગત ન થતી હોય તો એને નિમિત્તનો ઉપચાર લાગુ પડતો નથી. દેવગુરુ શાસ્ત્રને નિમિત્ત ન કહેવાય. રાગમાં નિમિત્ત થાય એવું એની યોગ્યતા નથી. દેવગુરુ શાસ્ત્રની યોગ્યતા રાગમાં નિમિત્ત થવાની નથી, વિતરાગતામાં નિમિત્ત થવાની યોગ્યતા છે. એવું નિમિત્તત્વ એના પર. સુગાનીજી એવી વાત કરતા હતા. સુગાનીજી એકવાર સોનગઢા આવ્યા ત્યારે વાત કરતા હતા કે કલકત્તામાં તો બહુ કંટાળો આવે છે, દુકાનને એ બધું રહ્યું ને, એટલે સોનગઢમાં અંદરમાં પણ ધ્રુવ છે અને બહારમાં ધ્રુવ કહેનારા છે. બસ અહીંયા મેળ છે એમ કે શું, અંદરમાં પરમાત્મા ધ્યાનમાં બેસીએ તો એ પરમાત્માનો આશ્રય, બહારમાં પરમાત્માની વાત સાંભળવા મળે છે. અહીંયા બેની સંધિ છે અંતરમાં. એકવીસમું બોલાવી ગયું ને ભાવનાનો મુખ્ય, ચૈતન્યના આધારે એનો આધારભૂત તત્વ પોતાનું પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. એની જે ભાવના છે, જેને પોતાનું પરમાત્મ તત્વ ભાવનામાં ભાવે છે, આ વાત છે. એને એને ભાવના કહેવામાં આવે છે. નથી કહેતા ભાઈ તમને શું ભાવશે, ઢોકળા ભાવશે કે કઢી ભાવશે કે મીઠાઈ ભાવશે, મારે મને ભાવવાની ચીજ આ છે. ભાવનામાં પોતાનું પરમાત્મ તત્વ ભાવે છે એમાં મીઠાશ આવે છે. ચૈતન્ય રસની મીઠાશ જેને છે એને પૂતગળ રસની મીઠાશ નથી. પરસ્પર વિરુદ્ધ હોવાને લીધે બે વિરુદ્ધ ભાવના એક સાથે રહી શકતી નથી. તમામ સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ ચૈતન્યની ભાવના છે અને પૂર્ણતા પરિપૂર્ણ રીતે એમાં ઠરી જવાની ભાવના છે. બહાર એક સમય માટે બહાર આવવું એ એમના અભિપ્રાય સાથે સુસંગત નથી, વિસંગત છે. ખરેખર 103મો બોલ છે ભાવનાની. 104 દ્રવ્ય દ્રષ્ટિનો વિષય લીધો છે. જગતમાં એક પ્રસિદ્ધ કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. માણસ એટલે શું છે કે માણસ પોતાના માપે માપે છે, પોતાની દ્રષ્ટિએ બધાને જુએ છે. આ સહજ જ છે. જેને જેવી દ્રષ્ટિ એવું જેને દેખાય છે. બીજી કહેવાત એમ કે છે, કમળો હોય તે પીળું ભાળે. પોતાની આંખમાં કમળો થયો હોય તો એને સફેદ હોય પણ પીળું દેખાય છે. એ ચક્ષુની જે દ્રષ્ટિ છે એના ઉપરની કહેવત છે. અહીંયા સ્વરૂપ દ્રષ્ટિની વાત છે કે દ્રષ્ટિમાં અથવા શ્રદ્ધાંતમાં હું શુદ્ધ છું એમ સ્વીકારવામાં આવે ત્યારે એ સ્વીકારતા પોતાની સર્વગુણોની પર્યાય એની જે રચના એટલે ઉત્પત્તિ થાય છે એ શુદ્ધપણે જ થાય છે. આ એકમાત્ર પર્યાયની શુદ્ધિનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. ઉપાયમાં ઉપેયભૂત આત્મા શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા ઉપેય થતાં ઉપાયથી શુદ્ધ પર્યાયનો ઉપાય થાય છે. આ સિદ્ધે સિદ્ધિ એની લાઈન છે કે પોતે ખરેખર મૂળ સ્વરૂપે શુદ્ધ છે. જો મૂળ સ્વરૂપે આત્મા શુદ્ધ ન હોય તો કોઈ શુદ્ધ સિદ્ધ થાય નહીં, થઈ શકે નહીં. સ્વરૂપથી જ અશુદ્ધ હોય તો શુદ્ધ થવાનો પ્રશ્ન રહેતો નથી. તો પછી અશુદ્ધિ શુદ્ધિ ક્યાંથી આવવાની? કોઈ સંસાર કોઈનો સંસાર જ ન છૂટે પણ અનંત આત્માઓ સર્વકાળે સિદ્ધાલયની અંદર મોજૂદ છે. ભૂતકાળમાં પામીને બધા સંસારી હતા, બધા સિદ્ધ થયેલા છે. અનંતા આ રીતે થયા છે. હું શુદ્ધ છું એમ દ્રષ્ટિમાં સ્વીકારીને આવી દ્રષ્ટિ એ શુદ્ધતાની સૃષ્ટિ કરનારી દ્રષ્ટિ છે એમ કે છે. પર્યાયમાં શુદ્ધતાની સૃષ્ટિ એટલે રચના, સૃષ્ટિ કરવું, સર્જવું, રચના થવી, એનો એકમાત્ર ઉપાય પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર કરવો, એટલું જ છે. શુદ્ધ સ્વરૂપ તો છે જ, સ્વીકાર નથી કરતો. આરાધનામાં ટૂંકું જ છે, વિરાધનામાં એટલું ટૂંકું છે ખરેખર કે હું માણસ છું, હું ફલાણો છું, હું ફલાણો છું, હું ફલાણો છું એમ કરીને બેસી ગયો છે. કર્મજનિત જે અવસ્થા થઈ અત્યારે પોતે મનુષ્ય ગતિમાં આવ્યો, મનુષ્યને લાયક શરીર મળ્યું, નામ કર્મ વગેરે આજે દેહની રચના મળી, બારમાં મનુષ્યને યોગ સંયોગ થયા, એ જેટલું કાંઈ થયું એમાં માની બેઠો કે હું મનુષ્ય છું. જાણે સદાય મનુષ્ય જ રહેવાનું, નજર સામે જોવે છે કે આણે મનુષ્ય પર્યાય છોડી. નવી મનુષ્ય પર્યાય ગ્રહણ કરનારા આત્માઓને પણ એને પ્રસંગ જોવા મળે છે અને એ ગ્રહણ કરેલી મનુષ્ય પર્યાયને છોડનારા આત્માઓનો પ્રસંગ પણ એને જોવા મળે છે. પણ પોતાનો વિચાર નથી કરતો કે હું ક્યાં મનુષ્ય રહ્યો હવે. જો મનુષ્યપણું આટલું મર્યાદિત છે તો આત્મા મનુષ્ય છે એ વાત રહેતી નથી. છૂટી જાય છે, જે છૂટી જાય, જેમાંથી જે છૂટી જાય તે તેનું ન હોય, જે જેનું હોય તે તેનાથી છૂટું પડે નહીં. આ સિદ્ધાંત છે. તો આ મનુષ્યત્વ છૂટે છે માટે આત્મા મનુષ્ય નથી. પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ, દ્રષ્ટિ મનુષ્યપણા ઉપરની છે, બધી રચના એને મનુષ્યને લાયક કરવી છે. મને મારે આ જોઈએ, મારે આ જોઈએ, મનુષ્યને લાયક જેટલા ભોગ ઉપભોગ વગેરે અનુકૂળતા એ બધા ઉપર એની દ્રષ્ટિ રહેશે. કેમ કે હું મનુષ્ય છું એમ એણે માન્યું છે. હું આત્મા છું, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું આત્મા છું. મારું સંપૂર્ણ નિધાન મારી પાસે છે, મારી પૂરેપૂરી ગુણ સંપત્તિ મારી પાસે છે, પૂરું સુખ મારામાં મારું મારી પાસે હોવાથી મારા સુખ માટે ક્યાંય મારે બહાર જોવાની જરૂર નથી. આટલો વિશ્વાસ, આટલી પ્રતીતિ જો એકવાર આવી જાય તો બધી ઉપાધિથી મુક્ત થઈ જાય, તમામ ઉપાધિથી મુક્ત થાય. નહીંતર ઉપાધિ એવી વળગે છે, એવી વળગે છે કે સર્વસ્વ થઈ પડે છે અને એ સર્વસ્વમાં એક જીવનને અનેક જીવન એની અંદર પસાર થાય એવા મૂળ પાકા થઈ જાય છે મિથ્યાત્મા. અત્યારે અવસ્થામાં અશુદ્ધતા છે એ માત્ર એક અંગમાં છે, તે છૂટી શકે એવી અશુદ્ધતા છે. અશુદ્ધતા ક્ષણવર્તી છે, અશુદ્ધતાનું મારા સ્વરૂપમાં જે મારું બળ છે ને મારી શક્તિ છે એની પાસે આ અશુદ્ધતાની કાંઈ શક્તિ નથી એમ અશુદ્ધતાનું જ્ઞાન કરે. એના બદલે હું અત્યારે અશુદ્ધ છું એમ પૂરેપૂરો અશુદ્ધ માનીને બેસી જાય તો એ તો એનો નિષેધ કર્યો છે ભગવાને. એ રીતે તું આડ મારીને બેસીશ
નહીં,
હું તો પામર છું, હું તો સાધારણ છું, હું તો શું કરું એમ નહીં. તારી શક્તિને સંભાળ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલવામાં તને વાંધો શું છે? વાંધો હોય તો કે મને આ વાંધો પડે છે એમ. એમ કે ભાઈ હું એના ઘરે જમવા નહીં જાઉં, મારે એની અરે વાંધો છે. શું વાંધો છે? કે મને મારું આમ અપમાન કર્યું હતું, મારી સાથે આવો વ્યવહાર કર્યો હતો. પણ હવે આ તારા આત્માએ તારું શું બગાડ્યું છે એ કે ને. હે, તારે તારા આત્માના ઘરે જમવા જાઉં એમાં હેનો ના પાડે છો એમ કે છે. સ્વરૂપાનંદનું ભોજન કરવું છે એમાં તને વાંધો શું પડ્યો છે? તો કે પોતે બગાડે છે, એને તો કાંઈ બગાડ્યું નથી. આ દીક્ષા લે છે ને ત્યારે એમ કહે છે કે હે શરીરના સંબંધીઓ, માતા પિતા પુત્ર પત્ની બધાને, હે શરીરના સંબંધીઓ, તમે આ શરીરના વ્યવહારે સંબંધીઓ છો પણ નિશ્ચયથી તમે મારા આત્માના સંબંધીઓ નથી. એમ કહે છે શું? તમે મારા આત્માના ખરેખર સંબંધી નથી. હવે મારી પરિણતિ જેનો ખરેખર મારી સાથે સંબંધ જુદો ન પડે એવો જે મારો પરમાત્મા છે એની સાથે સંબંધ કરવા જાય છે, એમાં તમે મારા પરિવારના સભ્યો, કહેવાતા પરિવારના સભ્યો, એમાં અનુમોદન આપો. શું કહે છે? એની અનુમોદના માગે છે. પછી કોઈ ન આપે તો કાંઈ એની એને અપેક્ષા નથી. પણ એક વિકલ્પ આવે તો આવો વિકલ્પ આવે છે, ન પણ આવે અને એમને સીધા પણ ચાલ્યા જાય. વિકલ્પ તો નબળાઈ સૂચવે છે, કારણ વિકલ્પ સબળાઈ સૂચવતો નથી. એમ અહીંયા તો હજી ચાર ગતિમાં કોઈ પણ ગતિમાં હોય તો સ્વરૂપે હું શુદ્ધ છું એમ સ્વીકારવાની વાત છે. મૂળ સ્વરૂપે હું શુદ્ધ છું અને મૂળ સ્વરૂપે શુદ્ધ છું એ ભૂલો છું એટલે આ બધી અશુદ્ધિ છે. સ્વરૂપની શુદ્ધતા જોતા પર્યાયની અશુદ્ધિ અશુદ્ધિ નાશ પામવા લાગે છે, આપોઆપ નાશ પામવા માંડે છે. આ સિવાય અશુદ્ધિ જવાનો બીજો કોઈ ઉપાય નથી. અશુદ્ધ થઈ ગયા, હા ભ્રમ જ છે એને માની બેઠો છે ભ્રમથી. એક બીજો વિચાર આવ્યો તો જગતમાં આ વિષય નથી સમજાણો એ લોકોએ એમ લીધો કે આ શ્રીખંડ ખાવાથી મને રાગ થાય છે માટે શ્રીખંડનો ત્યાગ કરો. જે જે વિષયથી એને વિષયના નિમિત્તે રાગ થાય છે તે વિષયનો એ ત્યાગ કરે છે અને એથી એ શુદ્ધિ કરવા ચાહે છે. અહીંયા એમ કહે છે કે એ રીતે શુદ્ધિ થતી નથી. શુદ્ધાત્મ સ્વરૂપનો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર થઈને સ્થિર થતાં એમાં શુદ્ધિ થાય છે અને શુદ્ધિ થવાનો આ એકમાત્ર ઉપાય છે. બીજો કોઈ જગતમાં શુદ્ધિ થવાનો ઉપાય નથી. ભૂલા પડેલા છે, શુદ્ધિનો ઉપાય કરવામાં એ ભૂલા પડેલા છે. તો એમાં બીજા પદાર્થના ગ્રહણ ત્યાગથી પોતાની શુદ્ધિ માને છે એમ નથી. ખરેખર તો તીર્થંકર ભગવાનને સર્વથી વધારે અશુદ્ધિ લાગુ પડી જાય, કેમ કે એને મોટો સંયોગ થઈ ગયો સમવસરણનો. કિંચિત માત્ર અશુદ્ધિ થતી નથી. એમ સ્વીકારવામાં પુરુષાર્થ છે, સ્વીકારવામાં પુરુષાર્થ છે. એમને પુરુષાર્થ વગર સ્વીકારવાની વાત, પુરુષાર્થમાં ઊંધો પુરુષાર્થ રાખે અને વિકલ્પમાં ને વાણીમાં એમ કે મને શુદ્ધાત્માનો સ્વીકાર છે એને પણ અહીંયા સ્વીકાર કહેતા નથી. તને પરસેવો વળે એવું છે એમ કે છે, તને શું વાંધો છે કે અંદરમાં ગોતવા જાય, શોધવા જાય કે મને મારા શુદ્ધ આત્માનો સ્વીકાર કરવામાં વાંધો શું છે? તને કઈ મળે એવું નથી વાંધામાં, વાંધા યોગ્ય એને કઈ મળે એવું નથી. કેમ કે એના શુદ્ધ આત્માએ કદી એની સાથે વાંધો પાડ્યો નથી. એ તો નિર્દોષ પરમાત્મા સદાય નિર્દોષ જ રહ્યો છે. ખરેખર તો નિર્દોષ પરમાત્મા સદાય નિર્દોષ રહ્યો છે, એને કોઈની સાથે વાંધો ઉચકો પાડ્યો નથી. તો તને તારા તારા એવા પરમાત્માને સ્વીકારવામાં વાંધો શું છે? તપાસીને કે કઈ વાંધો હોય, કઈ વાંધો આવે એવું સિવાય તારો કદાગ્રહ, સિવાય તારો મિથ્યા આગ્રહ, સિવાય તારો પૂર્વગ્રહ, એ સિવાય બીજું કોઈ તને આડું આવતું નથી. તારો ને તારો વિપરીત આગ્રહ છે એ સત્સમાગમે તું છોડી દે. એકમાત્ર વિપરીત આગ્રહને છોડવા સત્સંગ એ જ મોટું શસ્ત્ર છે. જો ત્યાં એ આગ્રહ ન છૂટ્યો તો પછી ક્યાંય છૂટવાનો પ્રશ્ન રહેતો નથી. પૂર્વગ્રહ બહુ ખતરનાક ઝેર છે, એટલે એને અંગ્રેજીમાં એને પ્રેજ્યુડાઇસ કહેવામાં આવે છે. ગમે એવી સારી, એટલે તો આપણે ગુરુદેવ માટે એમ કહીએ છીએ કે ગુરુદેવે શુદ્ધાત્મા સમજાવ્યો એ ઉપકાર છે, અને કોઈ બીજા જ્ઞાનીની ઓળખાણ કરાવી એ બીજો ઉપકાર છે. કેમ કે પૂર્વગ્રહ છૂટી જાય, તો જેને હું જ્ઞાની તરીકે ઉપકારી ગુરુ તરીકે સ્વીકારું છું એ આમ કહે છે. હવે મારે કોઈ પૂર્વગ્રહ હોવો જોઈએ, આ બીજો ઉપકાર છે. નહીં તો સાદી ભાષા હોય, સાદી વાત હોય, બોલવાની છટા ન હોય, પૂર્વગ્રહમાં એને એમ લાગે કે આ ઠીક છે, બધી આવી વાતો તો આપણે આથી હારી કરી, આથી સારી કરી શકીએ એવું છે, આમાં કાંઈ આવી વાતો આથી સરસ આવડે એમ નથી. તારો પૂર્વગ્રહ છોડી અને આ જ્ઞાની છે પરમાત્માના સ્થાને છે એનું નિમિત્તત્વ વિતરાગતાનું ઊભું છે, એ જીવંત નિમિત્ત છે, કોઈ બીજી વાત છે એ જાતનું કહીને પૂર્વગ્રહ બદલાઈ જવો, આખો અભિપ્રાય બદલાઈ જવો જોઈએ. આમ જો પૂર્વગ્રહમાં વિષય બદલાય તો એનું જુદું પરિણામ આવ્યા વિના.